એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે ખરેખર અંદર સુધી હચમચાવી દે. મેલિન્ડા હેન્સની મધર ઓફ પર્લ.
હા, મેલિન્ડા હેન્સ સમકાલીન અમેરિકી સાહિત્યમાં, ખાસ કરીને દક્ષિણી સાહિત્યમાં, એમનો અવાજ બહુ જ વિશિષ્ટ છે. એમના મૂળ મિસિસિપીમાં છે અને એ એમના લખાણમાં દેખાયા વગર રહે નહીં.
બિલકુલ. જાતિ, પરિવાર, ઓળખ, આ બધા જટિલ વિષયોને એ જે રીતે સ્પર્શે છે અને એ પણ દક્ષિણના સંદર્ભમાં, અદ્ભુત છે.
એમની શૈલી પણ, એમાં કવિતા જેવી સુવાળપ છે પણ સાથે જ જીવનની જે કડવી વાસ્તવિકતા છે ને, એનું એકદમ ધારદાર ચિત્રણ પણ મળે.
સાચું કહ્યું. એટલે જ કદાચ એમની સરખામણી ફોલ્ટનર કે ફ્લેનરી ઓકોનોર જેવા લેખકો સાથે થાય છે, સધર્ન ગોથિક જેને કહીએ. અને મધર ઓફ પર્લ આ તો એમની પહેલી જ નવલકથા, 1999માં આવેલી,
અને આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી. પછી ઓપરાના બુક ક્લબમાં આવી એટલે તો પછી પૂછવું જ શું, લોકપ્રિયતા એકદમ ટોચ પર.
હા, આ પુસ્તકે હેન્સને તો સ્થાપિત કર્યા જ, પણ દક્ષિણી સાહિત્યની જે એક આગવી ઓળખ છે, એની જટિલતા છે, એને ફરી લોકો સામે લાવી.
તો ચાલો એના સમય અને સ્થળમાં ઉતરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
આપણે જઈએ છીએ 1956માં. મિસિસિપીનું એક કાલ્પનિક શહેર છે પેટલ. સમય એવો છે કે નાગરિક અધિકાર ચળવળ શરૂ થઈ રહી છે, પણ જીમક્રો કાયદાઓ હજુ પૂરેપૂરા અમલમાં છે. એટલે કે શ્વેત અને અશ્વેત વચ્ચેનો ભેદભાવ ખૂબ જ કડક, સમાજ એકદમ વહેંચાયેલો.
બરાબર. અને પેટલ શહેર પોતે જાણે એક પાત્ર છે. ભેજવાળી ઘૂંગળાવતી હવા, રહસ્યોનો ભાર અને પેલો ઉપર છલ્લો દેખાતો શિષ્ટાચાર, જેની પાછળ કેટલું બધું છુપાયેલું છે.
પેલું જાતિવાદી તણાવ, દંભ, આ બધું મળીને એક એવું વાતાવરણ બનાવે છે જે સધર્ન ગોથિકની ખાસિયત છે. સુંદરતાની નીચે કંઈક ભયાનક છુપાયેલું હોય એવું. તો આજે આપણે આ જ વાત કરવાના છીએ. આ જટિલ વાતાવરણમાં ગૂંથાયેલી કથા, એના યાદગાર પાત્રો અને જાતિ, પ્રેમ, રહસ્યો જેવા ઊંડા વિષયો. તો શરૂ કરીએ પેટલની સફર.
ચોક્કસ. વાર્તાના કેન્દ્રમાં બે પાત્ર છે. બંને સમાજના હાંશિયામાં છે, પણ એમનો સંબંધ જ આખી વાર્તાનો આધાર છે. પહેલા છે ઇવન ગ્રેડ, 28 વર્ષનો શ્વેત યુવાન,
જેને નગરના લોકો ધીમો કહે છે.
મંદબુદ્ધિ પણ કહી દે.
હા, પણ હકીકતમાં એવું નથી. ઇવનમાં એક ગજબની બાળ સહજ નિર્દોષતા છે, દુનિયાને પૂર્વગ્રહ વગર જોવાની ક્ષમતા. એ સમાજના ચોકઠામાં બંધ નથી બેસતો, એટલે કદાચ વધુ શુદ્ધ છે.
અને એનામાં પ્રેમ અને સ્વીકૃતિની ખૂબ ઊંડી ઝંખના છે. એની સાદગી, એની નબળાઈ નથી, પણ એક પવિત્રતા જેવી છે.
બરાબર. અને બીજું પાત્ર છે વેલ્યુએબલ કોર્નર, ફક્ત 15 વર્ષની અશ્વેત છોકરી.
ફક્ત 15 વર્ષની, પણ એની ઉંમર કરતાં ક્યાંય વધારે સમજદાર, બુદ્ધિશાળી અને જવાબદાર. ખૂબ જ. એની માં એનેડ કોર્નર કેન્સરથી પીડાય છે, મૃત્યુની નજીક છે, અને એમની સંભાળનો બધો ભાર આ નાની છોકરી પર છે.
એનામાં ડા પણ તો છે જ, પણ સાથે જ એક તડપ છે પોતાના પિતા કોણ છે જાણવાની, એક રહસ્ય જેની માએ છુપાવી રાખ્યું છે.
અને આ બંને એકલા જીવ, ઇવન અને વેલ્યુએબલ, એમની વચ્ચે એક ખૂબ જ ગુપ્ત અને નાજુક મિત્રતા બંધાય છે. આ સંબંધ કોઈ સામાજિક મેળમિલાપથી નથી જન્મતો, પણ એમની એકલતા અને એકબીજા માટેના ઊંટા આદરમાંથી.
એ લોકો છુપાઈને મળે છે નગરની નજરોથી દૂર. અને એ સમય આપણે યાદ રાખવો પડે, 1956, મિસિસિપી.
હા, એ માહોલમાં તો એક શ્વેત પુરુષ અને એક યુવાન અશ્વેત છોકરી વચ્ચેની નિર્દોષ મિત્રતા પણ એક બળવા જેવી કહેવાય. સમાજની નફરત સામે પ્રેમનું એક શાંત પણ મક્કમ પગલું.
સાચી વાત છે. મને લાગે છે કે આ સંબંધ જ આખી નવલકથાનો નૈતિક પાયો છે.
ચોક્કસપણે. અને આ બધું જે શહેરમાં બની રહ્યું છે પેટલ, એ પણ જાણે ઇતિહાસ અને રહસ્યોના બોજ નીચે દબાયેલું છે.
બહારથી બધું બરાબર લાગે, લોકો ચર્ચ જાય, રીતરિવાજ પાડે, પણ અંદર જાતિવાદની દિવાલો અડીખમ છે. દંભ, છુપાયેલા સંબંધો, જૂના પાપ બધું નીચે ઉકળતું લે છે.
લેખિકા આ વાતાવરણને જીવંત કરવા માટે સંવેદનાત્મક વિગતોનો જે ઉપયોગ કરે છે ને, અદ્ભુત છે. પેલી ભેજવાળી ચીકણી હવા, જૂના મકાનોની ગંધ, અને ખાસ કરીને પેલું પોર્ચીસ એટલે કે ઓટલાઓનું વર્ણન.
હા, ઓટલાઓ એ માત્ર બેસવાની જગ્યા નથી.
ના ના, એ તો સામાજિક નિરીક્ષણના કેન્દ્રો છે. કોણ આવ્યું, કોણ ગયું, કોણે શું પહેર્યું, કોણ કોની સાથે બોલ્યું, બધી પંચાયત અને ચુકાદા ત્યાં જ થાય. પેટલના સમાજની બંધિયારતાનું પ્રતીક છે.
તો એવન અને વેલ્યુએબલની મુખ્ય કથા તો છે જ, પણ સાથે સાથે બીજા પાત્રો અને એમની વાર્તાઓ પણ એટલી જ મહત્વની છે. એનાથી પેટલના સમાજનું ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. જેમ કે જુડી ટુસન,
ઇવનની પિતરાઈ બહેન, ખૂબ સુંદર પણ
ઊંડે ઊંડે દુઃખી. એના લગ્ન શહેરના એક પૈસાદાર અને વગદાર માણસ જેક્સન સાથે થયા છે, પણ જેક્સનનો સ્વભાવ બહુ કંટ્રોલિંગ છે. જુડીને લાગે છે કે એ જાણે કોઈ સુંદર વસ્તુ હોય કેદમાં પુરાયેલી.
એનામાં એક ખાલીપો છે, જીવનમાં કોઈ અર્થ શોધવાની તડપ, અને આ જ શોધ એને ક્યાં લઈ જાય છે?
નગરમાં નવા આવેલા યુવાન પાદરી બ્રધર કેસી લુમિસ પાસે.
ઓ, અને એમની વચ્ચે એક સંબંધ બંધાય છે, ગુપ્ત, આવેશ ભર્યો, અને અંતે તો ખૂબ જ જોખમી અને વિનાશક.
બરાબર. જુડીની વાર્તા પેટલના ધાર્મિક દંભ અને નૈતિક પોકળતાનું દર્દનાક ચિત્ર રજૂ કરે છે. એની સુંદરતા અને એની પીડાનો વિરોધાભાસ હચમચાવી દેવો છે.
સાવ સાચું. અને બીજું એક પાત્ર જે અત્યંત મહત્વનું છે તે એનિટ કોર્નર, વેલ્યુએબલની માં.
ભલે શારીરિક રીતે નબળી છે, મૃત્યુની નજીક છે, પણ માનસિક રીતે ખૂબ મક્કમ, ગર્વિષ્ઠ અને રહસ્યમય.
હા, નવલકથાનું જે મુખ્ય રહસ્ય છે, મધર ઓફ પર્લ, જે વેલ્યુએબલના પિતાની ઓળખ સાથે જોડાયેલું છે, એની ચાવી એની પાસે છે. એ જાણે સમય સામે દોડી રહી છે, પોતાના અંત પહેલા એ સત્ય વેલ્યુએબલ સુધી પહોંચાડવા માંગે છે.
એની આ મથામણ વાર્તામાં એક અલગ જ તણાવ અને કરુણા ઉમેરે છે, અને અહીં લેખિકાની કથા કહેવાની રીત પણ જોવા જેવી છે.
એ કોઈ એક પાત્રના દૃષ્ટિકોણથી નથી કહેતા.
ના, મુખ્યત્વે ઇવન, વેલ્યુએબલ અને જુડી એમ અલગ અલગ પાત્રોના દૃષ્ટિકોણથી વાર્તા આગળ વધે છે. આનાથી શું થાય છે કે આપણે દરેક પાત્રના મનમાં ઉતરી શકીએ છીએ, એમની આશાઓ, એમના ડર, એ બધું સમજી શકીએ છીએ.
અને એટલે જ કોઈ પાત્ર આપણને ફક્ત સારું કે ખરાબ નથી લાગતું. એમની જે જટિલ પરિસ્થિતિ છે એના પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. વાર્તા ધીમે ધીમે આગળ વધે છે, પણ તણાવ સતત વધતો જાય છે.
આ અલગ અલગ દૃષ્ટિકોણ એક રસપ્રદ મુદ્દો પણ ઊભો કરે છે ને. એક તરફ ઇવન અને વેલ્યુએબલનો લગભગ શુદ્ધ સામાજિક બંધનો તોડતો સંબંધ છે.
હા, એકદમ નિર્દોષ કહી શકાય એવો.
અને બીજી તરફ જુડીનો સંબંધ છે, જે હતાશા, આવેશ અને ગુપ્તતાથી ભરેલો છે, અને અંતે આત્મઘાતી સાબિત થાય છે.
તો શું આ બે સમાંતર ચાલતી કથાઓ, એક જાણે પ્રકાશ, બીજી અંધકાર, એ પેટલ શહેરના પોતાના આંતરિક સંઘર્ષોનું જ પ્રતિબિંબ છે? એના દંભનું, એની નૈતિક દુવિધાઓનું?
બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો. મને લાગે છે કે બરાબર એવું જ છે. આ બંને સંબંધો નગરના છુપાયેલા સત્યોને જુદી જુદી રીતે બહાર લાવે છે. વાર્તા જેમ આગળ વધે છે તેમાં તણાવ વધુ ઘેરો બને છે.
શરૂઆતમાં ઇવન અને વેલ્યુએબલ મળે છે એમાં એક ડર છે પકડાઈ જવાનો, પણ સાથે એક હુંફ પણ છે એકબીજાના સાથની.
અને પેલી બાજુ જુડી અને પાદરી લુમિસનો સંબંધ શરૂ થાય છે. શરૂઆતમાં જુડીને લાગે છે કે આ એના ખાલીપણોનો જવાબ છે, એક મુક્તિ છે.
પણ જેમ જેમ સમય જાય છે, ઉનાળો આગળ વધે છે, તેમ તેમ પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. ઇવન અને વેલ્યુએબલ માટે એમની મિત્રતા છુપાવવી હવે મુશ્કેલ બની જાય છે.
હા, નગરના લોકોની નજર એમના પર પડવા માંડે છે, શંકા વધે છે, અને પેલો શહેરનો શેરીફ જે જાતિવાદી અને ક્રૂર છે.
ઓહો, એ તો મોટો ખતરો છે. એ ઇવનને ધમકાવે છે, એટલે આ નિર્દોષ સંબંધ પર હવે સીધો ભય તોળાઈ રહ્યો છે.
અને બીજી તરફ જુડીનો સંબંધ પણ હવે કાબુ બહાર જઈ રહ્યો છે. એ વધુ ને વધુ આવેશમાં વર્તે છે, બેદરકાર બને છે, જાહેરમાં પણ એનું વર્તન વિચિત્ર થવા લાગે છે.
જાણે એ પોતે જ પોતાના પતન તરફ ધકેલાઈ રહી હોય. એની અંદરની વેદના હવે બહાર દેખાવા માંડી છે, જે પેટલનો સભ્ય સમાજ સહન ન કરી શકે.
આ બધી ગળમથલ ચાલી રહી છે, અને તેની વચ્ચે એનિટ કોર્નરની તબિયત વધુ ને વધુ બગડતી જાય છે. ક્યારેક ભાનમાં આવે, ક્યારેક બેભાન થઈ જાય.
અને જ્યારે ભાનમાં હોય ત્યારે વેલ્યુએબલને એના ભૂતકાળ વિશે, એના પિતા વિશે અસ્પષ્ટ ઇશારા કરે છે, રહસ્યમય સંકેતો આપે છે,
જેનાથી વેલ્યુએબલની જિજ્ઞાસા અને પોતાના મૂળ જાણવાની તડપ ઓર વધે છે. એવું લાગે છે જાણે પેટલ શહેર પર કોઈ મોટું તોફાન આવવાનું છે, એક એવો વિનાશ જે વર્ષોથી દબાયેલા સત્યોને બહાર ફેંકી દે છે.
અને લેખિકા અહીં ભાષાનો જે ઉપયોગ કરે છે કમાલ છે. આ વધતો તણાવ, પાત્રોની મથામણ, નગરનો તૂટતો દેખાવડો મહોરો, એ બધું એટલું જીવંત રીતે વર્ણવે છે કે વાચક પોતે એ ભેજ, એ ગૂંગળામણ અનુભવી શકે.
અને પછી આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ, એક એવો વળાંક જ્યાં બધું જ એક સાથે ફૂટે છે, જુડી પોતાની હતાશા અને આવેશના ચરમ પર
શું કરે છે,
નગરના ચર્ચમાં બધાની સામે એક એવું કૃત્ય કરે છે જે આઘાતજનક છે, શરમજનક છે અને ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાથી એનો અને પાદરીનો સંબંધ ખુલ્લો પડી જાય છે.
અને એની સાથે જ નગરની પેલી ધાર્મિકતા અને નૈતિકતાનો આખો દેખાવ
તૂટી પડે છે.
હા, એ વ્યવસ્થાનો ભ્રમ ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
અને આ જ્યારે થઈ રહ્યું છે
બરાબર એ જ સમયે
બીજી તરફ એનિડ કોર્નર અંતિમ શ્વાસ લઈ રહી છે.
અને અહીં જ પેલું મધર ઓફ પલનું રૂપક એનો અર્થ સ્પષ્ટ થાય છે. જેમ ચીપમાં કોઈ કણ જાય એને પીડા થાય, પણ એ પીડાની આસપાસ જ એ સ્તર પર સ્તર ચડાવીને
એક સુંદર મોતી બનાવે છે.
બરાબર એમ જ વેલ્યુબલનું અસ્તિત્વ. આ તેજસ્વી સંવેદનશીલ છોકરી એ વર્ષો પહેલાં બનેલી એક પીડાદાયક, છુપાવેલી, વર્જિત ઘટનાનું પરિણામ છે. એ પીડામાંથી જન્મેલું સૌંદર્ય.
અને મરતા પહેલા એનિડ આખરે રહસ્ય ખોલે છે. એ વેલ્યુબલને એના પિતાનું નામ કહે છે.
ઓ, અને એ નામ?
એ નામ વેલ્યુબલને સીધી જ નગરના શક્તિશાળી શ્વેત માળખા સાથે જોડી દે છે, જુડી અને ઇવનની દુનિયા સાથે.
એટલે કે સમાજે બનાવેલી પેલી જાતિભેદની દિવાલ એ તો ક્યારને તૂટી ચૂકી હતી. આ સત્યનો ઘટસ્ફોટ તો
આખા નગર માટે એક ભૂકંપ જેવો છે. એની અસરો વિનાશક છે.
આ રહસ્ય ખુલ્યા પછી પેટલમમાં જે અરાજકતા ફેલાઈ છે એ કલ્પના બહારની છે. વર્ષોનો દંભ, છુપાવેલા પાપ, જાતિવાદી માન્યતાઓ બધું જ ખુલ્લું પડી જાય છે. પેલી મજબૂત લાગતી સામાજિક વ્યવસ્થા રેતીના મહેલની જેમ ખરી પડે છે.
અને આ બધું મુખ્ય પાત્રોના જીવનને હંમેશા માટે બદલી નાખે છે. વેલ્યુએબલ માટે આ સત્ય એક આઘાત તો છે જ, પણ સાથે પોતાની ઓળખનો એક નવો જટિલ હિસ્સો પણ છે.
એને હવે સ્વીકારવું પડશે કે એનું અસ્તિત્વ સમાજની બે વિભાજિત દુનિયાઓ, શ્વેત અને અશ્વેત બંને સાથે જોડાયેલું છે. આ જ્ઞાન એની નિર્દોષતાનો અંત લાવે છે, એને પુખ્ત બનાવે છે.
પણ જે પાત્રનો વિકાસ મને સૌથી વધુ સ્પર્શી ગયો એ છે ઇવાન ગ્રેડ.
હા, એની વાત કરો.
જે માણસને લોકો ધીમો કહીને કાઢી નાખતા હતા એ આ સંકટ સમયે અણધારી રીતે હીરો બનીને ઉભરે છે. એ પોતાનો ડર છોડી દે છે, વેલ્યુએબલના રક્ષક તરીકે ઊભો રહે છે.
એ સાચી નૈતિક હિંમત બતાવે છે, ભલે એના માટે એને આખા સમાજ સામે થવું પડે. એની આ સફર ખાલી વેલ્યુએબલને બચાવવાની નથી, પણ
પોતાની અંદરની શક્તિ, પોતાનો અવાજ, પોતાની માનવતા શોધવાની પણ છે. એ ખરા અર્થમાં પોતાનો હેતુ શોધે છે.
અદ્ભુત રૂપાંતરણ છે એનું. પણ બીજી તરફ જુડીની
કથા એક ચેતવણી જેવી છે. દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર, સમાજના દબાણ હેઠળ કચડાઈ જતી વ્યક્તિ, એનું દુઃખદ ઉદાહરણ.
એની સુંદરતા, એની સંપત્તિ કશું એને બચાવી શકતું નથી. અને અહીં લેખિકા એક સુંદર વિરોધાભાસ મૂકે છે. નહીં,
કયો વિરોધાભાસ?
એક તરફ ઇવન અને વેલ્યુએબલનો સંબંધ, સમાજની દ્રષ્ટિએ અયોગ્ય પણ શુદ્ધ પ્રેમ, વફાદારી, સમ્માન પર આધારિત. એ લોકો જાણે એક પસંદ કરેલો પરિવાર બનાવે છે.
સાચું.
અને બીજી તરફ નગરના કહેવાતા સામાન્ય સ્વીકૃત સંબંધો, જેમ કે જુડીનું લગ્ન કે એનો પ્રેમ સંબંધ, જે અંદરથી કેટલા ખોખલા, ધંભી અને અંતે વિનાશક નીકળે છે.
બરાબર. આ નવલકથા આપણને પરિવાર અને સંબંધના અર્થ વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
ખરેખર આટલા બધા સ્તરો છે આ વાર્તામાં. મુખ્ય વિષયોની વાત કરીએ તો સૌથી પહેલા તો જાતિ અને સામાજિક દંભ.
હા, વેલ્યુએબલના પિતૃત્વનું રહસ્ય એ દંભનું સૌથી મોટું પ્રતીક છે, એ સત્ય જેને સમાજ સ્વીકારી જ ન શકે.
અને એની સાથે જોડાયેલો છે પરિવાર અને માતૃત્વનો સવાલ. શું પરિવાર ફક્ત લોહીના સંબંધથી જ બને, કે પછી પ્રેમ, બલિદાન અને પસંદગીથી બનેલો સંબંધ વધુ મજબૂત હોઈ શકે?
એનિટનું માતૃત્વ અને ઇવન વેલ્યુએબલનો સંબંધ આ પ્રશ્નો ઊભા કરે છે. પછી પેલો નિર્દોષતા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો સંઘર્ષ.
ઇવન અને વેલ્યુએબલની નિર્દોષતા પેટલ શહેરના ભ્રષ્ટાચાર સામે એક પડકાર જેવી છે. અને રહસ્યો, ભૂતકાળના રહસ્યો કેવી રીતે વર્તમાનને પકડી રાખે છે
અને જ્યાં સુધી એ બહાર ન આવે ત્યાં સુધી સાચી મુક્તિ નથી, એ પણ એક મોટો મુદ્દો છે.
સાથે સાથે ઓળખની શોધ, સંબંધની જરૂરિયાત અને પ્રેમ, ખાસ કરીને આવા દમનકારી માહોલમાં પ્રેમ કરવો એ પોતે જ એક પ્રતિકાર બની જાય છે. નૈતિક હિંમતનો વિષય પણ છે.
આટલા બધા ગહન વિષયો અને મેલિન્ડા હેન્સ જે રીતે એને રજૂ કરે છે, એમની શૈલી અદ્ભુત છે. એમનું ગદ્ય એકદમ કાવ્યાત્મક, ભાવવાહી.
એમાં પેલી સદન ગોથિકવાળી વાત પણ છે. સુંદરતાની નીચે છુપાયેલી ભયાનકતા. સંવાદો એટલા સહજ અને વાસ્તવિક લાગે જાણે આપણે પાત્રોને સાંભળી જ રહ્યા હોઈએ.
અને પેલી સંવેદનાત્મક છબીઓ, ભેજ, ગરમી, ગંધ, વાચક સીધો પેટલના વાતાવરણમાં પહોંચી જાય. પ્રતીકોનો ઉપયોગ પણ ખૂબ સચોટ છે. મધર ઓફ પર્લ, નદી, ઓટલાઓ.
અને પેલી બહુવિધ દૃષ્ટિકોણવાળી ટેકનિક. એનાથી આપણે દરેક પાત્રની જટિલતા સમજી શકીએ છીએ, એટલે સરળ ચુકાદા નથી આપતા.
જો આ નવલકથાના મુખ્ય સંદેશ તારવવા હોય તો કદાચ એમ કહી શકાય કે પ્રેમ અને કરુણા સામાજિક દિવાલો ઓળંગી શકે છે.
હા, પ્રેમ રંગ નથી જાણતો એ વાત અહીં સાર્થક થાય છે.
અને સાચી નૈતિક હિંમત ઘણીવાર સમાજની વિરુદ્ધ જવામાં રહેલી છે. જે સાચું છે તે કરવું, ભલે ખોટું લાગે.
સાચું કરવું ખોટું લાગે એવું કંઈક. અને સત્ય ભલે ગમે તેટલું પીડાદાયક હોય, અંતે જરૂરી છે મુક્તિ માટે.
આ બધી બાબતોને લીધે આ નવલકથાની અસર ખૂબ જ ઊંડી અને લાંબી રહે છે. હચમચાવી દે છે, દુઃખી પણ કરે છે.
પણ સાથે માનવીય સંબંધોની કોમળતા અને પ્રેમની તાકાતનો અનુભવ પણ કરાવે છે. ઇવન અને વેલ્યુએબલ માટે એક રક્ષણની ભાવના જાગે, એમના પર થતા અન્યાય સામે ગુસ્સો આવે.
હા, અને એ આપણી ધારણાઓને પડકારે છે. બુદ્ધિ વિશે, પરિવાર વિશે, નૈતિકતા વિશે પૂર્વગ્રહોનો સામનો કરાવે છે.
અને અંત કોઈ સરળ નથી, કોઈ સુખદ ઉકેલ નથી. અસ્પષ્ટતા છે જે ક્ષમા અને ઉપચાર વિશે વધુ પ્રશ્નો ઊભા કરે છે.
અને સૌથી અગત્યની વાત મને લાગે છે કે એ બતાવે છે કે સાચી હિંમત અને શક્તિ ઘણીવાર એવી જગ્યાએથી આવે છે જ્યાં આપણે અપેક્ષા ન રાખતા હોઈએ.
બિલકુલ, સમાજના હાંશિયામાં ધકેલાયેલા નબળા ગણાતા લોકોમાં ઇવન અને વેલ્યુએબલ એનું ઉત્તમ ઉદાહરણ છે.
તો અંતે વિચારીએ કે આ જટિલ નવલકથા આપણને પ્રેમની જે મુક્તિ આપનારી શક્તિ છે અને સમાજના દબાણો સામે ટકી રહેવા માટે જે અસાધારણ હિંમત જોઈએ એના વિશે શું શીખવે છે.
અને એ પણ કે ભૂતકાળના રહસ્યો ભલે ગમે તેટલા દર્દનાક હોય, જ્યારે સત્ય બનીને સામે આવે છે ત્યારે તે વ્યક્તિઓ અને સમુદાયોને ભલે પીડાદાયક રીતે પણ બદલવાની તાકાત ધરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.